તારીખ 27/10/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 566-573 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 224
कितने ही लोग समझे बिना द्रव्य में पर्याय नहीं है, नहीं है ऐसा ले लेते हैं। लेकिन पर्याय नहीं है ऐसा कौन कहता है? दृष्टि का विषयभूत अपरिणामी पर्याय से अलग है, उसमें पर्याय का अभाव है, उसमें पर्याय नहीं है ऐसा कहते हैं। शू कह पूछे तो द्रव्य में पर्याय नहीं, ये बात क्या चर्चा में जरा विशेष थी अने थोड़ी नवी बात आवी, बात चालती बात थी थोड़ी नवी बात थी एटले अने कई ठीक लगी। એટલે પર્યાય નથી, દ્રવ્યમાં પર્યાય નથી, એ વાત જરાક જોરશોરથી કોઈ કરવા મીંડ્યા ત્યારે એમ પણ એમને ખ્યાલ આવ્યો કે કેટલાક વગર સમજે પણ એમ કરે છે। આમાં શું છે કે એક વાત ઉપર જોર દેતા અને અધ્યાત્મ દ્રષ્ટિએ કોઈ વિશ વધુ જોર દેતા, સર્વથા વસ્તુ સ્વરૂપ બંધારણીય રીતે એમ છે એમ કેટલાક સમજી લે છે, આ સમજવું ખોટું છે। જેમ કે પ્રદેશ ભિન્નતાની વાત છે, તો પર્યાયના પ્રદેશ અને દ્રવ્યના પ્રદેશ આધ્યાત્મિક વિવિક્ષાથી ભિન્ન ભિન્ન કહેવામાં આવે છે, તે યથાર્થ છે। પણ આગમ વિવિક્ષાથી જો ભિન્ન ભિન્ન કહેવામાં આવે તો ત્યાં ગ્રહિત મિથ્યાત્મ દોષ થાય, કેમ કે આત્માના પદાર્થના બંધારણના સ્વરૂપમાં ભૂલ છે। એવી જ રીતે દ્રવ્યથી પર્યાય ભિન્ન છે એટલે મારામાં પર્યાય નથી એમ લ્યો, એમ જોરથી અધ્યાત્મ દ્રષ્ટિએ લેવામાં વાંધો નથી। પણ પ્રમાણના વિષયભૂત દ્રવ્યમાં પર્યાય નથી એમ લ્યો તો ગ્રહિત મિથ્યા થઈ જાય। એવી જ રીતે નિજમાં નિજને જોતા, નિજ જ જણાય છે પર નથી જણાતું, નિજને જોવાનો દ્રષ્ટિકોણ છે ત્યાં, અને એ અધ્યાત્મનો બહુ સુંદર વિષય છે। પણ પર પદાર્થનું જ્ઞાનની નિર્મળતાને લઈને પ્રતિબિંબ ઉઠતું નથી, પ્રતિભાસ નથી આવતો એમ કહ્યું તો ગ્રહિત મિથ્યાત્મા વ્યૂ જોવાય। હવે અધ્યાત્મનો બધો વિષય જોર દેવા માટે છે, અને જોર દેવા વાળા જોર દે ત્યારે એવું જોર દે કે જાણે બીજું કઈ છે, પણ જેને બેલેન્સ રહે છે, વસ્તુ સ્વરૂપનું જ્ઞાન છે એને બેલેન્સ રહે છે, અને જે સમજતા નથી ને સમજ્યા વિના એમને કુટી મારે છે એને બેલેન્સ નથી રહેતું અને એકાંત થઈ જાય છે। આ પ્રકારે અધ્યાત્મ આગમના વિષયની અંદર જોર દેવા માટે આ વાત કરી છે, ત્યાં બંધારણમાં એ વાત લાગુ નથી પાડવાની, વસ્તુનું સ્વરૂપ જે છે એમને રહે છે, એ વાત જો ન સમજવામાં આવે તો અર્થનો અનર્થ થયા વગર રહે નહીં। સ્પષ્ટીકરણ આપ્યું છે નીચે કે દ્રવ્ય શબ્દ કા પ્રયોગ દો પ્રકાર સે હોતા હૈ, એક પ્રમાણ કે વિષયભૂત પદાર્થ કો ભી દ્રવ્ય કહેતે હૈ, और निश्चय नहीं के विषयभूत अपरिणामी द्रव्य स्वभाव को भी द्रव्य कहते हैं। अभी जी आवृत्ति में स्पष्टीकरण लीधु से दृष्टि का विषयभूत अपरिणामी पर्याय से अलग है, एना पर आप विवेचन वाँचता विवेचन नी एम स्पष्टता तो करी है कि समझा विना पर्याय में द्रव्य नहीं एम एम कोई लई ले, परंतु एम नहीं એમ કોણ કહે છે એટલે એમ હું કહેતો નથી, એમ કોણ કહે છે એટલે હું કહેતો નથી। દ્રષ્ટિકા વિષયભૂત જે સ્વભાવ છે, દ્રવ્ય એટલે દ્રવ્ય સ્વભાવ છે, અપરિણામી છે, એ પર્યાયથી અલગ છે એમ કહેવું છે। પર્યાય એમાં નથી એટલે પર્યાય થી અલગ છે, પણ પર્યાય જેવી ચીજ જ નથી એમ નથી કેવું. જો પર્યાય જેવી ચીજ ન હોય તો એનાથી ભિન્ન છે એમ કેવાની વાત રહેતી નથી. અપરિણામી માં પર્યાય નો અભાવ છે, ઉસમે પર્યાય નહીં હૈ, એ અપરિણામમાં પર્યાય નથી એમ કહેવાની વાત છે. પણ જે પ્રમાણના વિષયભૂત દ્રવ્યમાં પર્યાય નથી એમ કહેવાનો અભિપ્રાય નથી ત્યાં. એ વાત એમના બીજા બોલથી પણ બીજા વચનોથી પણ સિદ્ધ થાય છે, એટલે સ્પષ્ટીકરણમાં એ વાત લીધી છે. શું કે દ્રવ્યનો અર્થ જ બે પ્રકારે શાસ્ત્રમાં છે, એક પ્રમાણનો વિષયભૂત પદાર્થને પણ દ્રવ્ય કહે છે ને, એક નિશ્ચયને અથવા સમ્યક દર્શનના વિષયભૂત અપરિણામી દ્રવ્ય સ્વભાવને પણ દ્રવ્ય કહે છે. અહીં બે જ્ઞાન લીધા છે, નિશ્ચય નહીં પણ જ્ઞાન છે ને પ્રમાણ પણ જ્ઞાન છે. તો એક જ્ઞાનનો વિષય દ્રવ્ય છે એમાં પર્યાયનો સમાવેશ છે, એક જે નિશ્ચય નહીં નય જ્ઞાન છે એમાં પર્યાયનો સમાવેશ નથી. બે જ્ઞાન છે, દ્રષ્ટિના વિષયમાં પણ સમાવેશ નથી, કેમ કે નિશ્ચય નહીં અને દ્રષ્ટિનો વિષય એક સરખો છે. માત્ર પહેલે મેં એટલે પ્રમાણનામાં પર્યાય કા સદભાવ હૈ તથા દૂસરે મેં અસદભાવ હૈ, અતએવ જ્યાં જો પ્રકરણ હો વહાં તદ અનુરૂપ અર્થઘટન કરના ચાહીએ. આ બીજી આવૃત્તિમાં આ સ્પષ્ટીકરણ લીધું છે, કેમ કે આ વિષયમાં પણ કાંઈ ગડબડ ચાલે છે. આ સ્પષ્ટીકરણ બીજી આવૃત્તિમાં લીધું છે, પહેલી આવૃત્તિમાં આ સ્પષ્ટીકરણ નથી આવ્યું. એ વખતે તો ગુરુદેવની ઉપસ્થિતિ હતી ને, એટલે બહુ વિવાદ નહોતા ચાલતા, કોઈ ચાલે તો ગુરુદેવથી ફેંસલો થઈ જતો હતો, લગભગ ગુરુદેવથી બધા વિવાદોનો ફેંસલો થઈ ગયો છે. પછી ભઠ્ઠી જેવી વાત આવી ઉપયોગની તો પણ ફેંસલો થઈ ગયો, અને દ્રવ્ય પર્યાયના ને બધા ફેંસલા થઈ ગયા છે, અપરિણામીના ને બધા ચોખટ ખૂબ થઈ ગઈ ગુરુદેવે કરી. હા, ઘણું આવ્યું, ભૂતપૂર્વ છે એમ કહીએ તો સાહિત્યમાં વિશેષ આવી ગયું. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ પછી ઘણું સૂક્ષ્મ હતું એ બધું બહાર આવી ગયું. એટલે તો ગુરુદેવે કહ્યું, કેમ કે આપણા વિદ્વાનોને કેટલો ખ્યાલ નથી એમ જયારે ખ્યાલ આવ્યો ત્યારે એવું ચોખવટ કર્યું પોતે કે અત્યાર સુધી અમે આ વાત ખુલ્લી નહોતી કરી, તમને નથી સમજાણી એનું કારણ કે અમે ખુલ્લી નથી કરી. વીંટાળીને ક્યાંક ક્યાંક કીધું છે, આગળ પાછળ એ વાતને વીંટાળીને એ વાત મૂકેલી છે, અમે ખુલ્લી નથી કરી, પણ આ સુગાનીના પુસ્તક પછી અમે આ વાત ખુલ્લી મૂકી છે એમ કહી. રાજકોટની ચર્ચામાં, રાત્રિ ચર્ચામાં સ્પષ્ટીકરણ આપ્યું હતું ગુરુદેવે, કેમ કે જોયું કે આપણા મુખ્ય વિદ્વાનોમાં જરા આ વિષયની અંદર જોયું એટલું સમજણ નથી, એટલે કહ્યું કે આ તમે ખુલ્લી નથી, એટલી રીતે ખુલવી જોઈએ એવી ખુલ્લી નથી, કહી છે ખરી પણ ખોલીને કહી નથી. સોગાની એ બધું ખોલી નાખ્યું, અમે હવે મૂકી દીધું બધું ખોલીને એમ કરીને પોતે બોલ્યા. પણ બોલેલી વાત છે એ સ્મૃતિમાં ન રહીએ, એ જ વાત ગ્રંથારૂઢ થાય તો એનો આધાર લેવાય. શું એટલે હવે પુસ્તકમાં બધું નાખ્યું એટલા માટે કે બરાબર ગમે ત્યારે કોઈને આધાર લેવો હોય તો સીધું જ મળે એમ. અપરિણામી એક સમય કે પરિણામ મેં આ જાવે તો અપરિણામી ખતમ હો જાય, કેમ કે એક સમયના પરિણામનું આયુષ નથી, બીજો સમય એનો આયુષ નથી. જો અપરિણામી પણ એક સમયના પરિણામમાં આવી જાય તો ખલાસ થઈ જાય, માટે એ અનુભવ સ્વરૂપ કહ્યું છે અપરિણામી. આમ તો પર્યાયત્વ નહીં હોવાથી એમાં એ પર્યાયમાં છેદ નહીં એમ કહેવાય છે મુખ્યપણે તો. શું મુખ્યપણે તો એમ કહેવાય છે, કેમ કે પર્યાય તો દ્રઢ થઈ ગયું છે ને પર્યાય બુદ્ધિ છૂટતી નથી, માટે એમ કહે છે કે તું ત્રિકાળીમાં જ ત્રિકાળીને જો. હા, પછી બહુ સૂક્ષ્મ લેવું હોય ત્યારે એમ લેવાય કે નિત્ય પણ નથી, અનિત્ય પણ નથી, જેવો છે એવો છે. દ્રવ્યગુણ પર્યાયમાં વ્યાપેલો હોવા છતાં દ્રવ્યગુણ પર્યાયના ભેદ સ્વરૂપે નથી, એનાથી એ ભેદથી નિરપેક્ષ એવો સળંગ તત્વ છે, તે અપરિણામી સામાન્ય દ્રવ્ય છે. પંચાધ્યાયમાં જરા વિશેષ સૂક્ષ્મ વિષય લીધો છે. દ્રષ્ટિ તો એને એકલાને જ સર્વસ્વપણે વિષય કરે છે. અપરિણામી એવા પારિણામિક ભાવને શ્રદ્ધા તો એટલાને જ વિષય કરે છે. એટલાને વિષય કરે છે, એમાં પોતે પોતાને બાદ કરીને વિષય કરે છે. જોકે ત્યાં પોતે વિષય છે, સમ્યક દર્શનની શ્રદ્ધાને પર્યાય વિષય કરનારી વિષય છે, અને એનો વિષય છે એ એનાથી ભિન્ન છે, એ સમજવા માટે બેના ભેદ પાડવામાં આવે છે. બાકી એ અનુભવના કાળે એવા ભેદ અનુભવાતા નથી. એટલું વિશેષ ખ્યાલમાં રાખવું જોઈએ. 568 વેદના સમુદ્ઘાત મેં જીવ કે પ્રદેશ શરીર સે બહાર નિકલ જાતે હૈં. તીવ્ર વેદના હોય ત્યારે કોઈ જીવને આયુષ્ય પૂરું ન થવાનું હોય, અને વેદના એવી હોય કે એનો કાળ ઓછો હોય ને તીવ્ર હોય, સામાન્ય રીતે તીવ્ર હોય તો લંબાઈ જાય કાળ, પણ કાળ ઓછો હોય ને તીવ્રતા ઘણી હોય તો વિશેષ વેદવા માટે શરીરની બહાર નીકળી જાય પ્રદેશો. એવો એક પ્રકાર વેદના, જેટલા સમુદ્ઘાતના પ્રકાર છે ને એમાં એક વેદના સમુદ્ઘાતનો પ્રકાર છે. કેવળી સમુદ્ઘાત, વેદના સમુદ્ઘાત, હા, બહાર ફેલ શરીર છે, બહાર ફેલ વહાં ભી રહેતા હૈ દોનો જગ્યા. હા નહીં, શરીર છૂટ જાવે એસા ભી નહીં, શરીર મેં રહે કરકે શરીર છે બહાર, ઉસમે ઇતના મને વો વિસ્તાર હો જાતા હૈ, જૈસે સંકોચ હોતા હૈ એસા વિસ્તાર હો જાતા હૈ. વેદના સમુદ્ઘાત મેં જીવ કે પ્રદેશ શરીર સે બહાર નિકલ જાતે હૈ, વો શરીર કે બહાર વેદન આતા હૈ, ત્યારે એનું વેદન તો પ્રદેશોમાં છે, એટલે શરીરથી બહાર એનું વેદન પોતાને આવે છે. તો કોઈ જીવ ઈ સ્પર્શે એવા વેદનાના સમુદ્ઘાત ઉપરથી, સ્પર્શે ભી શરીર સે ભિન્નપણે કે વિચાર મેં ઉતર કર કામ કર સકતા હૈ. તો કોઈ એવા વિચક્ષણ જીવ હોય એને એમ થાય કે આ શરીર કરતા એનું પ્રમાણ વધારે છે, ક્ષેત્ર પ્રમાણ વધારે છે, માટે નક્કી શરીરથી આ તત્વ જુદું પડે છે. શરીર અહીંયા રહ્યો, શરીરથી બહાર પણ વેદન છે, એટલે શરીરથી કોઈ જુદું તત્વ છે એમ ભિન્નપણું છે. હે, માં તો શરીર નહીં હે, અહીંયા શરીર હે, વહાં શરીર નહીં હે. તો પહેલે તો કહેતા હતા કે જીતને મેં શરીર હૈ ઉતને મેં વેદના, વેદન મેં આતી થી અસાતા વેદના, ક્યા વેદના મેં અસાતા વેદના તીવ્ર થી, તો શરીર પ્રમાણે વેદન મેં આતી થી, તો શરીર મેં તો એકત્વ હોતા થા, પણ પ્રદેશ બહાર નિકલ ગયા તો વહાં શરીર નહીં થા, હમ વેદન અસાતા કા મારા, અસાતા કા વેદન વહાં ભી વેદને મેં આયા. તો કોઈ તત્વ શરીર સે કોઈ જુદા તત્વ હૈ એસા અનુભવ ગોચર હોતા હૈ, તો ઇસ અનુભવ સે ભિન્નપણા કા અનુભવ મેં વો નિમિત્ત પડ સકતા હૈ. વેદના સમુદ્ઘાત ભેદ જ્ઞાન મેં નિમિત્ત પડ સકતા હૈ, ઉતના કહેને કા અભિપ્રાય હૈ. પ્રદેશોમાં જ્ઞાન હૈ ને, વેદના કા જ્ઞાન હૈ, હા વેદના કા જ્ઞાન હૈ, વેદના સમુદ્ઘાત મેં ક્યાં હૈ, તો કહે બહુ ભાગ ક્યાં હોતા હૈ, આકાશ મેં જાતા હૈ, જો વેદના કા સમુદ્ઘાત હોતા હૈ ઉપર મેં જ્યાદા જતા હૈ. બાત તો ક્યાં હૈ કે ઉનકો ખુદ મેં, ખુદ કો એક વેદના કે કાલ મેં એસા હુઆ થા, કોઈ કભી કોઈ વેદના કે કાલ મેં ઉનકો વેદના સમુદ્ઘાત હુઈ હૈ. થોડો અમારે તો અંગત ચર્ચા થઈ હોય ને એમાં વાત થયેલી છે કે કોઈ તીવ્ર વેદનાના કાળમાં પ્રદેશો બહાર નીકળી ગયા, ઉપર ગયા હતા. એ વખતે એમને જ્ઞાન તો હતું નહીં, સમ્ય જ્ઞાન તો નહોતું, એટલે એમને એ વખતે ભય થઈ ગયો કે મૃત્યુ થઈ ગયું, દેહ છૂટી જશે, મૃત્યુ થઈ જશે, તો એવો એક આભાસ થઈ ગયો. પણ પાછા પ્રદેશો આવી ગયા, શરીર પ્રમાણ થઈ ગયા, પાછા પ્રદેશો જે બહાર ગયા હતા એ શરીર પ્રમાણ થઈ ગયા હતા પાછા. એટલે મૃત્યુ તો નથી થયું, દેહ નથી છૂટ્યો, એ તો બરાબર અનુભવમાં રહી ગયો, પણ એ વખતે એમને મૃત્યુનો આભાસ થઈ ગયો. જ્યાં કોઈને એક્સિડન્ટ થાય તો મરી જઈશ એમ કેમ આભાસ થઈ જાય, મૃત્યુનો આભાસ ભય થઈ જાય ને, એમ એમને એ જાતનો ભય થયેલો. પણ પછી જ્યારે વેદજ્ઞાનમાં આવ્યા ત્યારે એમ ખ્યાલ આવ્યો કે આ તો વેદજ્ઞાન થાય એવો પ્રકાર છે, વેદના સમુદ્ઘાતનો તો, એટલે એમણે એ વાત લીધી છે. હા, અનુભવ પહેલા વાત છે. કોઈ પ્રસંગમાં વેદના સમુદ્ઘાતમાં એ આવેલા છે, એ અમારે વ્યક્તિગત વાતો થયેલી ઘણી, એમાં એ વાત થયેલી. બહુ તૂછો સેકન્ડ વીજળીના ઝબકારાની જેમ થઈ જાય, એથી વધારે ન હોય. એક સમય છે ને, એમ તો અસંખ્ય સમયનો ઉપયોગ હોય છે ને, એટલે ખ્યાલ તો ઉપયોગમાં આવે છે, ઉપયોગ તો અસંખ્ય સમયનો છે, એટલે એમ તો અસંખ્ય સમય, પણ સેકન્ડ કે સેકન્ડથી ઓછો ભાગ હોઈ શકે. પછી એ ચર્ચા નહોતી કરી, કારણ કે એ પ્રયોજનભૂત વિષય નહીં. વેદજ્ઞાનમાં કેવી રીતે નિમિત્ત પડે છે એ પ્રયોજનભૂત વિષય છે. એમાં શું છે, અંદર જે કર્મના પરમાણુ છે એમાં સાતા વેદનીનો ઉદય છે, અને જીવ સીધો ત્યાં અવલંબે છે ઉદયને. કોઈ જીવને એવું હોય છે કે કાંઈ રોગ ન હોય પણ અસાતાનો ઉદય હોય, એને રોગ ન હોય કાંઈ, ડાક્ટર તપાસે એમ કે આપકો કુછ નહીં, સબ નોર્મલ, ભીતરમાં અંદરમાં અસાતાનો ઉદય હોય, બેચેની થાય, કારણ વગર સાવ, તો એ બને છે, એ અંદરમાં અસાતા વેદનીનો ઉદય છે. અવલંબન એનું છે મૂળ તો, પછી આ બહારનું નિમિત્ત છે. શરીરમાં જે અસાતા થાય છે એ તો નો કર્મનું નિમિત્ત પડે છે, એ બુદ્ધિપૂર્વક આવે છે, ઓલો અબુદ્ધિપૂર્વક છે, બુદ્ધિમાં નથી આવતું. એટલે પ્રદેશો બહાર નીકળ્યા એટલે પરમાણુઓ તો એની સાથે ચોંટેલા છે, જીવના પ્રદેશો સાથે, અસાતા વેદનીનો તો ઉદય ત્યાં છે, શરીર તો અહીંયા છે, વેદન તો ત્યાં સુધી ગયું, શરીર ને બહાર વેદન હતું. માટે શરીર થી ભિન્ન કોઈ આત્મા છે, શરીર સિવાયનો પણ આત્મા છે. સામાન્ય રીતે ત્યાં અજ્ઞાની જીવને વેદજ્ઞાન થવું કઠણ છે, પણ કોઈ યોગ્યતામાં આવેલા જીવને થવાનો સવાલ છે. એમની યોગ્યતા નહોતી એટલે વેદજ્ઞાન ત્યાં ન થયું, પણ સમ્ય જ્ઞાનની દશામાં એમને એ વિચાર આવ્યો છે, વેદના અહીંથી થઈ શકે એવું છે, એટલે ચર્ચામાં એ વાત પોતાનો ઉલ્લેખ કર્યા વગર એમણે કરી છે, જનરલ વાત કરી છે સિદ્ધાંતિક રીતે. પાંચસો ને ઓગણસિત્તેર, પરિણામ મેં સે અહમપણા હટના ઓર ત્રિકાળ સ્વભાવ મેં અહમપણા કરના, શુદ્ધ જીવ કા સ્વરૂપ હૈ. પરિણામ મેં સે અહમપણા હટના ઓલ ત્રિકાળ સ્વભાવ મેં અહમપણા કરના, આવું આ રીતે પરિણમન કરવું એ જીવના સ્વભાવમાં છે એમ કે છે. જેમ સુખરૂપ પરિણમવું એ જીવનો સ્વભાવ છે, શુદ્ધ શ્રદ્ધાન રૂપે સમ્યક દર્શનપણે પરિણમવું એ જીવનો સ્વભાવ છે, કેવળ જ્ઞાનપણે પરિણમવું એ જીવનો સ્વભાવ છે. પરિણામ સ્વભાવ જેને કહીએ, પરિણમવાનો પરિણામ સ્વભાવ, પરિણમવાનું સામર્થ્ય, એમ પરિણામો માંથી અહમપણું હટાવી લેવું અને ત્રિકાળ સ્વભાવમાં અહમપણું કરવું, પછી શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર દ્વારા એ શુદ્ધ જીવનું સ્વરૂપ છે, એ તો સ્વભાવ છે, પરિણામ સ્વભાવ છે. એમ કહીને એમ કીધું કે કરવું કરવું શું લ્યો છો, કરતું તો છોડો, એ તો સ્વભાવ છે, એને કઈ પરાણે કરવાની ચીજ નથી, સહેજ સ્વભાવ છે. પરિણામ ના કર્તૃત્વને છોડાવવા એમણે ઘણી શૈલી કરી છે, પોતાની ચર્ચામાં ઘણી શૈલી આવી છે કે જેને લઈને પરિણામનું કર્તૃત્વ છૂટે, શું એવી શૈલી બહુ આવી છે. એમની મૂળ પદ્ધતિ જ એ પ્રકારે વાત કરવાની હતી. એનું કારણ શું છે કે ધાર્મિક ક્ષેત્રની અંદર પરિણામના નું એકત્વ થવાના પણ ઉપદેશ બોધની અંદર વિશેષ કારણ છે. વિવેક કરો, પુરુષાર્થ કરો, શ્રદ્ધા કરો, જ્ઞાન કરો, એમ પરિણામને કરવાની વાત ઉપદેશમાં બહુ આવે છે. ઉપદેશની ભાષા જ એવી છે કે જેમાં પરિણામને કરવાની વાત આવે, એ એમનું ધ્યાન ગયું છે કે આ તો ઉપદેશ તો સારો છે પણ એનું રહસ્ય સમજ્યા વગર લોકો પોતાના કર્તૃત્વને દ્રઢ કરે છે, અને રહસ્ય એ છે અકર્તૃત્વ કરાવવાનું. આમાં ઉપદેશ કરનારે અકર્તૃત્વમાં ઉભા રહીને ઉપદેશ કર્યો છે. સામાન્ય જીવ એક અકર્તૃત્વને નથી સમજતો એટલે એ પોતાની કર્તા બુદ્ધિને દ્રઢ કરી લે છે, ત્યાં પરિણામના કર્તૃત્વને દ્રઢ કરે છે, એકત્વને દ્રઢ કરે છે. એકત્વમાં કર્તૃત્વ હોય, કર્તૃત્વ હોય ત્યાં એકત્વ. એટલે એ ભૂલ એમને તોડવા માટે ચર્ચામાં એમનું ધ્યાન લક્ષ ગયું છે, ધ્યાન ગયું છે, અને વારંવાર એમણે એ વાત ઉપર વજન દીધું છે. આવી ભૂલ નહીં થવી જોઈએ, આ ભૂલ નહીં થવી જોઈએ. એમાં શું છે, કોઈ પણ પર્યાય કરવાની વાત આવે છે ત્યાં પણ કર્તૃત્વ માટે એ વાત નથી, પર્યાયના કર્તૃત્વ માટે વાત નથી, પણ વિપરીત કરે છે એ છોડાવવા માટે આમ કરો એમ કે. જે અવલોકન નથી કરતો એને અવલોકન કરવાનું કે છે, પુરુષાર્થ નથી કરતો એને પુરુષાર્થ કરવાનું કે છે, દ્રષ્ટિ નથી કરતો એને દ્રષ્ટિ કરવાનું કે છે, પણ ત્યાં કર્તૃત્વને દ્રઢ નથી કરાવવું. એટલે આમાં શું છે, આપણે એક સરળતાના આર્ટિકલમાં એ વાત લીધી છે કે જ્યાં જે જેટલું કહેવા માંગે ત્યાં તે તેટલું લેવું, એ સરળતા છે, અને એથી બીજું કાઢવું તે અસરળતા છે, બીજું સમજવું તે અસરળતા છે. વક્રતાને લઈને બીજું સમજાઈ જાય છે, શું એમ નહીં થવું જોઈએ. ત્યાં કહેવાનો જેટલો આશય છે એ જ પકડવો, એથી પછી બીજી વાતોમાંથી ઊભી કરીને નહીં લઈ લેવું, કલ્પના કરીને, નહીંતર એની અંદર એ કહેનારનો જે અભિપ્રાય છે એ ખતમ થઈ જાય છે, અને પછી પોતાનો અભિપ્રાય દાખલ થઈ જાય છે નવો. એમ નહીં ક્યાંય થવું જોઈએ. આપણે આમાં જે વિવાદના પ્રશ્ન થાય છે એમાં બધે એ જ છે ને. વિવાદના પ્રશ્નમાં શું થાય કે પ્રદેશ ભિન્નતામાં આગમના વિષયને તોડવો નથી, છતાં કોઈ આગમના વિષયને ફેરવવા માંગે તો એ નથી સમજ્યો વાતને. શું પર્યાય નથી દ્રવ્યમાં તો અપરિણામીમાં ત્રિકાળીમાં નથી એમ કેવું છે, તો પ્રમાણના વિષયભૂતમાં નથી એમ ક્યાં કેવું છે. તો જ્યાં જે કહેવા માંગે એટલું જ પકડવું જોઈએ, પછી આખા દ્રવ્યમાં પર્યાય નથી એમ લ્યો એ ના લેવાય. નહીં ચાલ્યું તું વચ્ચે ગુરુદેવની ઉપસ્થિતિમાં ચાલ્યું તું કે જેમ સહ્યાદ્રી અને વિંધ્યાચળ જુદા જુદા પર્વતો છે એમ દ્રવ્યને પર્યાય જુદી છે. તો પણ પર્યાય આત્મામાં નથી, અરે આત્મામાં હું લોકમાં નથી, અલોક આકાશમાં છે પર્યાય, જાઓ. પછી તો જોર દેવા વાળા અહીંયા સુધી જોર દેતા હતા કે પર્યાય છે આ લોકમાં છે જ નહીં, કે પર્યાય અલોક આકાશમાં થાય છે, અહીંયા લોકમાં પર્યાય જ નથી, જાવ કે ઠીક. પછી એ પણ પછી પછી એમ કે અરે સોગાનીજી કરતા અમે તો આગળ જઈએ છીએ હવે તો. શું રસ્તડેલો પર્યાયની ભિન્નતાનો, હા સોગાનીજી કરતા અમે હવે તો આગળ. પછી એમનું કહે પછી જેનું નામ નથી, ભાઈ અમારે તો ભાઈ આવી ચર્ચાઓ થાય છે, અમારે ત્યાં તો સોગાનીજી કરતા હવે આગળની ચર્ચાઓ ચાલે છે. શું મેં કીધું છે ને ભાઈ આ પૂતગળનો રસ ચડ્યો છે ભાષાનો, કીધું આત્માનો રસ નથી આમાં. હવે તો શું આપણે વધારે કેવું, એક પછી હેતુ શું થઈ ગયો કે એમને કીધું એના કરતા પણ આપણે શું વધારે કેવું, હું એમના કરતા પણ વિશેષ શું વાત કરવી, એ પછી એક અંદર દ્રષ્ટિકોણ થઈ જાય છે. પછી કલ્પના કરી કરીને માંડે કહેવા, એવું નથી. એટલે જ્યાં જેટલું જેમ જે કહેવા માંગે છે એમ ન સમજે તો પછી કલ્પના થઈ જાય છે, એમ નહીં થયું. स्वाध्याय आदि का विकल्प वाला ज्ञान है, सो तो आकुलता के साथ अभेद है और सहज ज्ञान त्रिकाली स्वभाव के साथ अभेद है कि जिसमें निराकुलता है. आ एक बहुत सरस बात करी छे के शास्त्र स्वाध्याय करे छे त्यारे जीव ने जे विकल्प थाय छे સામાન્ય મુમુક્ષુ જીવ એમાં એ આકુલતા વિકલ્પમાં હોય છે એની સાથે અભેદતાને એકત્વ કરી લે છે. માટે એ જ્ઞાનને અમે જ્ઞાન કહેતા નથી. શું જે સહજ ત્રિકાળી સ્વભાવ સાથે અભેદ જ્ઞાન છે, અંતર્મુખ પરિણામે પરિણમેલું અતિન્દ્રિય જ્ઞાન છે, એમાં નિરાકુરતાનો અનુભવ છે, એ જ્ઞાન તે જ્ઞાન છે. એ આત્મજ્ઞાન તે જ જ્ઞાન છે. આત્મજ્ઞાન તે જ્ઞાન છે, બાકી બધું અજ્ઞાન છે, બાકી બુરો અજ્ઞાન. ભેદ જ્ઞાન હે જ્ઞાન હે, બાકી બુરો અજ્ઞાન. ધર્મદાસ તુલ્લક કહે હેમ રાજ સુમાન, ધર્મદાસજી આપત કરેલું છે. ભેદ જ્ઞાન ને આત્મજ્ઞાન ને જ જ્ઞાન કીધું છે, બાકી બધું અજ્ઞાન. જાઓ સહજ જ્ઞાન, સહજ જ્ઞાન ત્રિકાળી સ્વભાવની સાથે અભેદ છે. એમાં ત્રિકાળી સહજ જ્ઞાન ગુણ પણ લેવાય અને જે અભેદતા સાથે પર્યાય બે લઈ શકાય છે, કારણ કે બે માં નિરાકુરતા છે. ત્રિકાળીમાં તો નિરાકુરતા છે જ, પણ એની જે અંતર વળેલી પર્યાયમાં નિરાકુરતા છે, માટે એને પણ લઈ શકાય, લેવામાં વાંધો નથી. સિદ્ધાંત તૂટતો નથી લેવામાં. અને આ તો બે પર્યાય નો સરખામણી હોય ને, એક શાસ્ત્ર જ્ઞાન વાળી પર્યાય છે જેમાં આકુલતા છે, એક અનુભવ જ્ઞાન ની પર્યાય છે આત્માના એમાં નિરાકુલતા છે. તો પર્યાય પર્યાય ની સરખામણી કરાય, સામાન્ય રીતે તો સરખામણી પર્યાય પર્યાય ની થાય. મેં ત્રિકાલી તત્વ હું, ઇસમે અહંપણા કરના વહી બાર અંગ ચૌદ પૂર્વ કા સાર હૈ, અંગ પૂર્વ મેં યહી કહેના હૈ. આ કેન્દ્રિત કરી છે વાતને, સેન્ટ્રલાઇઝ કરી નાખી એક જગ્યાએ. આ બધી વાતનું કેન્દ્ર બિંદુ ક્યાં છે? હું ત્રિકાળી છું, આ કેન્દ્ર બિંદુ છે. બીજી વાત કરી છે ને તો કે આ કરવા માટે કરી છે. લ્યો જે ઘણી વાતો આવે છે તો કે આ કહેવા માટે વાત છે, કેમ કે કોઈ ક્યાં ઊભો છે, કોઈ ક્યાં ઊભો છે, કોઈ ક્યાં ઊભો છે. ભિન્ન ભિન્ન સમજવાળા, કર્મની બાહુલ્યતા ઘણી છે જગતના જીવોમાં, કર્મની બાહુલ્યતા ઘણી છે. શ્રીમદ રાજચંદ્રજીને કોઈ પ્રશ્ન પૂછ્યો છે કે જૈન દર્શન પરમ સત્ય છે તો બધા કેમ એને માનતા નથી? કે શું કીધું? જો જૈન દર્શન પરમ સત્ય છે એમ તમે કહેવા માંગતા હો તો આખા જગતના જીવો કેમ એને સ્વીકારતા નથી? કે તો ઊંચામાં ઊંચું પરમ સત્ય વાત છે. તો કે કર્મની બાહુલ્યતા છે. શું આપણે પણ નથી કે, પણ ગુરુદેવ આમ કે છે ને, સમયસાર આમ કે છે ને, કેમ આપણે આ બીજા આમ કે છે? એ કર્મની બાહુલ્યતા છે. શું એને બિચારાને એ જાતનો કર્મનો ઉદય છે ને એની સાથે ભળેલો છે, એને કરુણા કરવા જેવું છે. બાકી એથી એને બિચારાને દુઃખ થશે? કોઈ દુઃખી થાય એથી કઈ રાજી થવાય કે ન થવાય? દુઃખી ન તો કરુણા થાય, એ દુઃખથી કેમ છૂટે? બસ આટલું જ વિચારવાનું. એટલે અનેક વાતો છે એ ભિન્ન ભિન્ન સ્થિતિમાં ઉભેલા જીવોને એ જગ્યાએથી એમ કીધા વગર પાછો ન વળે, એ જગ્યાએથી એમ કયા વગર પાછો ન વળે. આપણે ત્યાં મહેમાન આવે તો એને પહેલા જમાડીએ છીએ, આપણે જમી લીધા પછી એને જમાડીએ છીએ કે આપણે પહેલા જમી લ્યો ભાઈ પછી એમને નિરાંત જમાડશું એમ રાખીએ છીએ ને? કેમ કે એ જમી લીધા પછી કોઈ ચીજ વધઘટ થાય તો ઘરવાળાને ઓછું આવે એનો વાંધો નહીં. તો ઘરવાળાની કિંમત ઓછી છે કે વધારે છે? ઘરવાળાની કિંમત વધારે છે, તો પણ વ્યવહાર તો એમ જ હોય, તો પણ વ્યવહાર તો એમ જ હોય. એમ આપણે ત્યાં કોઈ નવા મુમુક્ષુ આવે, અન્ય મતમાંથી આવે, શ્વેતાંબરમાંથી આવે, અન્ય મતમાંથી આવે, એમને આગળ આવવા દો, એમને પુસ્તક ન હોય તો આપો, શું એની કાળજી લેવામાં આવે? એનો એનો અર્થ શું છે કે જે ઓછું સમજે છે એને કેવી રીતે વધારે સમજે એ જાતનો વ્યવહાર કરવો જોઈએ. અને એટલા માટે એટલો વિસ્તાર આવ્યો શાસ્ત્રોની અંદર અનેક પ્રકારની વાતોનો, પણ બધાનો સરવાળો શું કે હું ત્રિકાળી તત્વ છું એમાં અહમ પણ કરવાનો, આ બધાનો સરવાળો અહીંયા છે. ટોટલ આ જ જગ્યાએ આવે છે, બાર અંગનો સાર ત્યાં છે. સીધ ભગવાન ખિસકતે હી નહીં, ઇસકા અર્થ હી એસા હૈ કે વે પરિપૂર્ણ તૃપ્ત તૃપ્ત હો ગયા હૈ ઇસલિયે ખિસકતે હી નહીં હૈ. અને એથી વધારે એસા પરિણમન હોને કા હી પ્રેમ કા સ્વભાવ હૈ. સ્વરૂપ માંથી બહાર ન જવું એવું પરિણમન થવાનો દ્રવ્ય નો સ્વભાવ છે, માટે સિદ્ધ ભગવાન છે એ બહાર જતા નથી. દ્રવ્ય જ એવું છે જ્યાં એમના પરિણામ ચોંટી ગયા છે અને બહાર નીકળી શકતા નથી, કારણ કે દ્રવ્ય એવું છે, સ્વભાવ જ એવો છે એમ લેવું, તો એટલી તૃપ્તિ ત્યાં મળે છે. એ લીધું છે ને, એ કહ્યું કે ભાઈ મુનિરાજ છે એ વસ્ત્રાદિ પહેરતા નથી તો એમને તકલીફ નહીં પડતી હોય, તો કે વસ્ત્રાદિક પહેરવામાં એને તકલીફ પડે છે. ઠીક છે, ઘરમાં રહેતા નથી ને જંગલમાં રહીએ છે, કોઈ એમની અનુકૂળતાની વ્યવસ્થા ત્યાં ગોઠવાતી નથી, તો એમને તકલીફ નહીં પડતી હોય તો કઈ ઘરમાં રહીએ એને તકલીફ છે. હવે શું ત્યાં એને શાંતિ છે, ઘર છોડીને જે જંગલમાં ગયા છે એને જે જ્ઞાન ધ્યાનમાં એ બિરાજે છે ત્યાં જ એમને શાંતિ છે ને ત્યાં સુખ છે એમને. એગંત સુહી મુનિ વિતરાગી, એમને શાંતિ ત્યાં. ઘરમાં રહેવું એ દુઃખદાયી છે, રહી શકે એવી પરિસ્થિતિમાં નથી રહ્યા આવે એમને, રહી શકે ઘરમાં રહી શકે એવી એમની સ્થિતિ નથી, ઘર છોડે એવી એમની સ્થિતિ છે, રહી જ ન શકે, ચક્રવર્તી હોય તો ન રહી શકે એવી સ્થિતિ થઈ ગઈ છે એમને. એટલો રાગ કરવો એ એમના માટે શક્ય નથી, અશક્ય છે, એટલી વિતરાગતામાં આવ્યા છે, વધતી વિતરાગતામાં. કે હવે ગ્રહ સંબંધીનો, ગ્રસ્ત સંબંધીનો કોઈ વિકલ્પ ઉઠાવવો એમને થઈ શકે એવી પરિસ્થિતિ નથી, અશક્ય પરિસ્થિતિમાં આવી ગયા છે. ત્યારે એ મુનિરાજ થાય છે, એનો ખ્યાલ આવી જાય છે એમને કે હવે મારા પરિણામ અહીંયા કામ કરતા નથી. સૂક્ષ્મ પણ વિકલ્પ ઉઠે છે એને હું સહન કરી શકતો નથી, મારું કામ નહીં. જેમ કે ને કોઈ માણસને એમ કે તમે ભાઈ રાષ્ટ્રપતિનું કે ફલાણાનું કે ખૂન કરી નાખો, તમને કરોડો અબજો આપી દઈએ. બીજા દેશવાળા પાસે તો કરોડો અબજો રૂપિયા છે ને, એની નીતિ વિરુદ્ધ કાંઈ વાત હોય તો કે એને તમે મારી નાખો તો તમે માગો એટલા પૈસા આપી દઈએ. બોલો કેટલા માગો તમે? હં, એ સમજે સામાન્ય માણસ માને કરોડ માગશે, અબજ માગશે, બાજ અબજ, પછી અબજ કેટલા માગશે? આપણી પાસે તો કાંઈ વાંધો નથી, આર્ય માણસ શું કહે? એ પરિણામ હું કરી શકું એવી મારી સ્થિતિ નથી, એવા પાપના પરિણામ હું કરી જ ન શકું. એ મુનિ ત્યારે થાય છે કે ગૃહસ્થને યોગ્ય પરિણામ હું કરી શકું એવી મારી સ્થિતિ નથી, એવું એને જ્યારે લાગે છે પોતાના પરિણમનમાં, ત્યારે પછી હાથ જોડે છે, હવે મને રજા આપી દો ભાઈ સાહેબ, મારું કામ અહીંયા રહેવાનું નથી. કદાચ તમને મારા પ્રત્યેનો રાગ છે અને તેથી તમને દુઃખ થશે, પણ હું ઈચ્છતો નથી કે મારા નિમિત્તે કોઈ પ્રાણીને દુઃખ થાય. એટલે તમને દુઃખ થાય તો પણ એની હું ક્ષમા યાચના કરી લઉં છું, પણ મને અહીંથી છોડો ભાઈ સાહેબ, મારું કામ નથી. એવી વાત છે, શ્રીમદજી એવું કર્યું છે. એમને બાહ્ય પરિણામોની સ્થિતિ અલ્પ થઈ ત્યારે એમણે મુમુક્ષુઓના પત્રોના ઉત્તર આપવાનું બંધ કરી દીધું, તો એમણે પછી ક્ષમા યાચના કરી છે કે જે કારણને વશ આપને ઉત્તર લખી શકાયો નથી, તે કારણ અપરાધને યોગ્ય નહીં હોવાથી, શું કેમ કે એ તો નિર્દોષ પરિણામ હતા પોતાના, તે પરિણામ અપરાધને યોગ્ય નહીં હોવાથી અને તેમ છતાં તમને માર્ગની પ્રાપ્તિમાં એ નિમિત્તભૂત હોવા છતાં પણ લખી શકાતું નથી, તે માટે હું ક્ષમા યાચના કરું છું. જોકે તે ક્ષમા માગવાને યોગ્ય નથી, અપરાધ નહીં હોવાથી તે ક્ષમા માગવાને યોગ્ય નથી, કારણ કે લૌકિકમાં તો અપરાધની ક્ષમા હોય છે, પણ લોકોત્તર માર્ગમાં તો વગર અપરાધે પણ ક્ષમા માગવામાં આવે છે. આ લોકોત્તર સજ્જનતા છે, એ ચર્ચા કરી છે આપણે, ધન્ય અવતારમાં ચર્ચા કરી છે. આપ ગુજરાતી પઢ સકતે હૈં? એ આપકો મિલાય નહીં? મિલાય, મિલ ગયા ને? ધન્ય આરાધના. આપકો નહીં મિલા? દે દેના. उसमें वो चर्चा किया है हमने उनकी एक दशा पर कि यहाँ क्यों क्षमा याचना किया है, एक पत्र में चार दफे क्षमा याचना की. आपको तो जरूरत है, मार्गदर्शन मिले, बोध मिले, वो आपको तो जरूरत है, लेकिन मेरे परिणाम काम नहीं करते. मैं क्षमा याचना, એવી લોકોત્તર સજ્જનતા આ દશામાં દેખાય છે ગ્રસ્તમાં. મુનિરાજ તો ક્યાં વાત કરવી, પાંચ મહાવ્રત સમિતિ ગુપ્તીનો જે વ્યવહાર છે એ ચોખ્ખો અત્યારે જોવા નથી મળતો, પણ ભાવલિંગી મુનિ હોય ને એનો તમે વ્યવહાર જુઓ તો તમને આશ્ચર્ય થાય એવી પરિસ્થિતિ છે. એ કેવી રીતે બાહ્ય વ્યવહારમાં આવે છે, શું એટલો વ્યવહાર કરુણામય હોય છે. એટલે જોવે છે કે ઉપદેશ આપવાની વૃત્તિ નથી, બીજા જીવો ઉપદેશ મેળવવા માટે લાલાયત છે, મારી વૃત્તિ કામ કરતી નથી. હાથ જોડી દઈએ, હું ક્ષમા યાચું છું, મારા પરિણામ કામ કરતા નથી, હું ક્ષમા યાચું છું. ઠીક, ક્ષમા માગવાને યોગ્ય નથી, એ તો ગુરુ છે, પણ છતાં એ ક્ષમા માંગી છે, એવો બહુ શુદ્ધ વ્યવહાર છે. જે પરિપૂર્ણ શુદ્ધતાનો માર્ગ છે ને એના આ બધા લક્ષણ છે. આ માર્ગ શેનો છે? પૂર્ણ શુદ્ધતાનો માર્ગ છે, પૂર્ણ નિર્દોષતાનો માર્ગ છે. એ પૂર્ણ નિર્દોષતાના આ બધા લક્ષણ છે કે દોષ હોય તો ક્ષમા માગે, દોષ ન હોય તો ક્ષમા માગે, એનું નામ પૂર્ણ નિર્દોષતાનો માર્ગ છે. એવો માર્ગ બહુ અતિશય સુંદર માર્ગ છે. ૫૭૩ અનુભવ હોના તો આસાન હૈ, લેકિન વિશેષ ઉગાડ શક્તિ હોના ઓર ન્યાય આદિ વિચારના સમ વાલા હૈ. અપને કો તો ગુરુદેવ શ્રીને હિ સબ દિયા હૈ. શું કહે છે કે અનુભવ તો સહેજે સહેજે મળી ગયો, એક વ્યાખ્યાન સાંભળ્યો ને અનુભવ લીધો, એટલે કે અનુભવ તો સહેલો છે. હવે ગુરુદેવનો ઉઘાડ જોયો, બીજા વિદ્વાનોનો ઉઘાડ જોયો, આ તો સમ આપણા કરતા વધારે ઘણો ઉઘાડ છે. અને એવું બધું વિચારવા જાય તો બહુ પરિશ્રમ પડે છે, આકુલતા થાય છે, કે શું એ બધું શ્રમવાળું છે કે શું. અનુભવ કરવો એ શ્રમ વાળો નથી કે સ્વામી લાકુરતા લેવી દે. એટલે આપને તો ઉઘાડનો વિષય પણ ગુરુદેવ પાસેથી ઘણો મળી ગયો. એટલું કે એમને આત્મામાંથી ઘણી વાતો કાઢી છે, વિશેષ વાતો બી કાઢી છે, પણ એમ કે ગુરુદેવની થોડીક વાત સાંભળીને ઘણું અંદરમાં આવી જાય છે. એટલે ભલે પોતાથી અંદરથી ખુલ્યું હોય તો ઉપકાર તો શ્રી ગુરુનો જ માનવામાં આવે છે. જ્ઞાનીઓ, મુનિઓ, આચાર્યો અને પાત્ર મુમુક્ષુ જીવો, અંદર આત્મામાંથી કોઈ નવી વાત એનો આત્મા કહી દે તો એ એમ કે કા શ્રી ગુરુનો ઉપકાર છે. શું કે, કેમ કે એટલી નિર્મળતા તો શ્રી ગુરુના ઉપકારથી આવી છે ને, પછી અંદર ગયો ને. એટલે કોઈ વિશેષ વાત હોય તો એ શ્રી ગુરુના ખાતે ચડાવી દે છે, શ્રી ગુરુના ખાતે ખતાવણી કરી દે, પોતાના ખાતે ન કરે. એ એક એમની લોકોત્તર સજ્જનતાનો વિષય હોય છે. એ રીતે અને એક આચાર્યોએ પણ પૂર્વ પોતાના ગુરુઓનો એ રીતે ઉપકાર ગાયો છે, ભલે પોતે આત્મામાંથી વાત કાઢી હોય તો પણ.
જય શ્રી મહાવીર સ્વામી ભગવાન, જય પરમ કૃપાળુ શ્રી કહા.